એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છે જે આપણા સૌના જીવનનો લગભગ રોજિંદો હિસ્સો છે, પુસ્તક. પણ શું આપણે ક્યારે એકઠીને વિચાર્યું છે કે આ પુસ્તક ખરેખર છે શું? અમરાંત બોરસુખનું પુસ્તક ધ બુક આપણને આજ સવાલ પૂછવા અને પુસ્તક વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને એને જરા હલાવી નાખવા માટે આમંત્રણ આપે છે.
અને સાચી વાત છે, આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં સ્ક્રીન જ સ્ક્રીન છે, ત્યાં આ સવાલ ખબર છે વધારે મહત્વનો બની જાય છે. ચારે બાજુ ચર્ચા ચાલે છે, શું પ્રિન્ટ પુસ્તકો હવે ઇતિહાસ બની જશે, શું ડિજિટલ જ ભવિષ્ય છે?
હા, એ જ પ્રશ્ન સવાલ બધા પૂછે છે.
બરાબર. બોરસુખનું પુસ્તક, આનો કોઈ સીધો હા કે નામાં જવાબ નથી આપતું, પણ એ આપણને એક નવો જ ચશ્મો આપે છે એમ કહી શકીએ પુસ્તકને જોવા માટે. એ કહે છે કે પુસ્તક માત્ર પાના પર છપાયેલા શબ્દો નથી, પણ એ પોતે એક ટેકનોલોજી છે, એક વિચાર છે અને માહિતી સાથે જોડાવાનું એક માધ્યમ એટલે કે ઇન્ટરફેસ છે. આ સમજ આપણને આજની બદલાતી દુનિયામાં વાંચનના ભવિષ્યને સમજવામાં કદાચ મદદ કરી શકે.
ખૂબ રસપ્રદ. તો ચલો આ વૈચારિક સફર શરૂ કરીએ. પણ પહેલા એ જાણવું જરૂરી છે કે આ વિચારો કોણા છે. અમરાંત બોરસુખ કોણ છે? આમ તો તેઓ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન બોઠેલમાં પ્રોફેસર છે, પણ એમની ઓળખ મને લાગે છે આટલી સીમિત નથી.
ના, બિલકુલ નહીં.
એક વિદ્વાન હોવાની સાથે સાથે કવિત્રી અને પુસ્તક કલાકાર પણ છે. આ બહુ અનોખું મિશ્રણ છે ને?
હા, અને આ જ મિશ્રણ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. તે માત્ર પુસ્તકો વિશે થિયરી નથી લખતા, પણ પોતે પુસ્તકો સાથે પ્રયોગો કરે છે, પુસ્તકો બનાવે છે. દાખલા તરીકે એમનું એક પુસ્તક છે બિટવીન પેજ એન્ડ સ્ક્રીન.
ઓ હા, મેં સાંભળ્યું છે એના વિશે.
આ કોઈ સામાન્ય પુસ્તક નથી, એમાં ઓગમેન્ટેડ રિયાલિટી કવિતાઓ છે, જે ફક્ત કમ્પ્યુટરના વેબકેમ સામે પુસ્તક રાખો ને ત્યારે જ સ્ક્રીન પર દેખાય અને વાંચી શકાય. એટલે એ પુસ્તકના ભૌતિક સ્વરૂપ અને એના અર્થ વચ્ચેનો જે ગાઢ સંબંધ છે તેને માત્ર સૈદ્ધાંતિક રીતે નહીં પણ એક સર્જક તરીકે અનુભવે છે અને સમજે છે. થિયરી અને પ્રેક્ટિસનું આનાથી સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે?
વાહ, મતલબ કે તે પુસ્તકને માત્ર અભ્યાસનો વિષય નથી ગણતા પણ એક જીવંત માધ્યમ તરીકે જુએ છે, જેની સાથે રમી શકાય, નવા રૂપો આપી શકાય. અદ્ભુત. તો એમના પુસ્તક ધ બુકનું મુખ્ય તર્ક શું છે? એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
એમનો મૂળભૂત વિચાર જુઓ એ છે કે આપણે બુકને બહુ સાધારણ ગણી લીધું છે. એ માત્ર માહિતી સાચવવાનું કોઈ ડબલું નથી. પુસ્તક એ એક જીવંત, સતત વિકસતું ઓબ્જેક્ટ એટલે કે ભૌતિક વસ્તુ, આઈડિયા એટલે કે સાંસ્કૃતિક વિચાર અને ઇન્ટરફેસ એટલે કે માહિતી મેળવવાનું માધ્યમ છે.
ઓબ્જેક્ટ, આઈડિયા અને ઇન્ટરફેસ.
હા, આપણે જે પુસ્તક હાથમાં લઈએ છીએ એનો કાગળ, એની બાંધણી, એનું વજન, કદાચ એની સુગંધ, આ બધું જ એમાં રહેલા કન્ટેન્ટ એટલે કે સામગ્રી અને એમાંથી આપણે જે અર્થ તારવીએ છીએ તેનો જે એક ભાગ છે. ભૌતિકતા અને અર્થને અલગ કરી જ ન શકાય.
એટલે તમે એમ કહી રહ્યા છો કે પુસ્તકનો દેખાવ અને સ્પર્શ એ ખાલી ઉપરનું કવર નથી પણ એના સંદેશાનો જ એક હિસ્સો છે. આ તો આપણે રોજબરોજ ભૂલી જ જઈએ છે. સાચી વાત.
બિલકુલ. અને આ પુસ્તક આપણને પેલી જૂની અને જાણીતી, ખબર છે, પ્રિન્ટ વિરુદ્ધ ડિજિટલની બહેસથી ઘણા આગળ લઈ જાય છે. બોરસુખ સ્પષ્ટ કરે છે કે ઈબુક એ ભાઈ પુસ્તકનો અંત નથી.
હા, એવું નથી.
ના, એ તો હજારો વર્ષથી ચાલી આવતી પુસ્તક નામની ટેકનોલોજીના લાંબા ઇતિહાસનો એક નવો પડાવ માત્ર છે. ખરી સમસ્યા એ છે કે પુસ્તક આપણા જીવનમાં એટલું વણાઈ ગયું છે કે આપણે એને ટેકનોલોજી તરીકે જોવાનું જ બંધ કરી દીધું છે.
બરાબર.
એની પાછળ રહેલી જટિલતા અને સાંસ્કૃતિક ઊંડાણને આપણે ઘણીવાર અવગણીએ છીએ.
હા, એ વાત તો સાચી. જેમ ચશ્મા કે સાયકલ પણ ટેકનોલોજી છે પણ આપણે એને રોજ વાપરતા હોવાથી એવું વિચારતા નથી. તો બોરસુખ આપણને પુસ્તકના ઇતિહાસની સફરે લઈ જાય છે, પેલી મેસોપોટેમિયાની માટીની તકતીઓ અને ઇજિપ્તના પપાયરસના લાંબા વીંટાઓથી શરૂ કરીને આપણે આજે જે પાનાવાળું પુસ્તક જેને કોડેક્સ કહેવાય તે વાપરીએ છીએ અને છેક આજના ઈ રીડર સુધી. આ સફરને સમજવા માટે તે પુસ્તકને ચાર અલગ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. એક વસ્તુ તરીકે, કન્ટેન્ટ તરીકે, એક વિચાર તરીકે અને એક ઇન્ટરફેસ તરીકે. ચલો આ ચારેય દૃષ્ટિકોણને જરા વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ પુસ્તકને એક ઓબ્જેક્ટ એટલે કે ભૌતિક વસ્તુ તરીકે જોવાથી.
હા, આ ખરેખર રસપ્રદ છે. જરા વિચારો, જ્યારે આપણે કોઈ પુસ્તક હાથમાં પકડીએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ? એનું વજન, એના પૂંઠાની સપાટી, કાગળની જાડાઈ, કદાચ જૂનું પુસ્તક હોય તો એની ખાસ સુગંધ, પાના ફેરવવાનો અવાજ.
હા, એ બધું જ.
આ બધું શું છે? આ પુસ્તકની ભૌતિકતા છે. બોરુસુક ભારપૂર્વક કહે છે કે આ ભૌતિક અનુભવ આપણા વાંચનના અનુભવનો એક અતૂટ હિસ્સો છે. ઇતિહાસમાં નજર નાખીએ તો પહેલાં માટીની તકતીઓ હતી, પછી પપાયરસના લાંબા સ્ક્રોલ એટલે કે વીટા આવ્યા. સ્ક્રોલની મર્યાદા એ હતી કે તમારે એને ક્રમમાં જ ખોલવો પડે.
હા, સીધા છેલ્લા પ્રકરણ પર ના જઈ શકાય.
બરાબર, સીધા છેલ્લા પ્રકરણ પર કૂદકો ન મારી શકાય.
બરાબર, એટલે કે રેખીય વાંચન, એક છેડેથી બીજે છેડે.
હા, પણ પછી આવી એક ક્રાંતિ, કોડેક્સનો ઉદય, એટલે કે પાનાઓને એકસાથે વાળીને, સીવીને કે બાંધીને બનાવેલું પુસ્તક જે આજે આપણે જોઈએ છીએ. આશરે પહેલી બીજી સદીમાં રોમન સામ્રાજ્યમાં આ સ્વરૂપ વિકસ્યું અને એણે વાંચવાની રીત બદલી નાખી. કઈ રે કે એણે આપણને રેન્ડમ એક્સેસની ભેટ આપી, એટલે કે પુસ્તકમાં ગમે ત્યાં, ગમે તે પાના પર તરત જ પહોંચી શકવાની ક્ષમતા.
હા, એ બહુ મોટી વાત હતી.
બહુ જ મોટી. આનાથી શું થયું? અલગ અલગ ભાગો સરખાવવા, સંદર્ભો જોવા, નોંધ લેવી, પુનરાવર્તન કરવું, બધું જ સરળ બની ગયું. જ્ઞાનના સંગ્રહ અને પ્રસાર માટે આ એક મોટો કૂદકો હતો. અને સાથે સાથે ચીનમાં કાગળની શોધ અને પછી તેનો અરબ વિશ્વ અને યુરોપમાં ફેલાવો એ પણ એટલું જ મહત્વનું પગલું હતું. ટૂંકમાં, પુસ્તક કઈ વસ્તુમાંથી અને કેવી રીતે બને છે એ નક્કી કરે છે કે આપણે એને કેવી રીતે વાપરી શકીએ અને એમાંથી શું મેળવી શકીએ.
ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો પુસ્તક એક ભૌતિક વસ્તુ છે જેનો આકાર અને બનાવટ મહત્વના છે, પણ એ વસ્તુની અંદર જે છે એટલે કે કન્ટેન્ટ અથવા સામગ્રી, એનું શું? શું એ માત્ર શબ્દો છે જે ગમે તે રીતે ગોઠવી શકાય? એ સ્વરૂપથી અલગ છે.
બોરુસુક અહીં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. ના, કન્ટેન્ટ અને સ્વરૂપ અલગ નથી, એ બંને એકબીજામાં ઓતપ્રોત છે. પાના પર શબ્દો કઈ રીતે ગોઠવાયા છે, એનું લેઆઉટ, કયા પ્રકારના અક્ષરો એટલે કે ફોન્ટ વપરાયા છે, ચિત્રો ક્યાં મૂક્યા છે, બે લીટીઓ વચ્ચે કેટલી જગ્યા છે, હાંસિયામાં શું છે, આ બધું જ મળીને અર્થનું નિર્માણ કરે છે.
એટલે કે ખાલી જગ્યા પણ કંઈક કહે છે.
બિલકુલ. આ સમજવા માટે મધ્યયુગીન યુરોપની હાથથી લખેલી અને શણગારેલી હસ્તપ્રતો, જે ઇલ્યુમિનેટેડ મેન્યુસ્ક્રિપ્ટ્સ કહેવાય, એ ઉત્તમ ઉદાહરણ છે. એમાં લખાણ અને ચિત્રો એટલા સુંદર રીતે ગૂંથાયેલા હતા કે જાણે કોઈ કલાકૃતિ હોય. અને હાંસિયામાં જે નાના ચિત્રો કે નોંધો કરવામાં આવતી, જેને માર્જિનાલિયા કહેવાય, એ માત્ર સજાવટ નહોતી. ઘણીવાર મૂળ લખાણ પર ટીકા ટિપ્પણી, મજાક કે પછી કોઈ અલગ જ વિચાર વ્યક્ત કરતી.
એટલે કે હાંસિયામાં પણ એક સમાંતર વાતચીત ચાલતી હોઈ શકે.
એવું લાગે છે કે આજના જમાનામાં પણ આપણે વેબ પેજની ડિઝાઇન કે સોશિયલ મીડિયા પોસ્ટના લેઆઉટમાં આ જ વસ્તુ જોઈએ છીએ, નહીં? જ્યાં દ્રશ્ય ગોઠવણી પણ સંદેશનો ભાગ બની જાય છે.
બરાબર. એ જ પછી ભલે ગુટેનબર્ગની પ્રિન્ટિંગ પ્રેસ આવી અને એણે પુસ્તકોના ઉત્પાદનમાં ક્રાંતિ લાવી, પુસ્તકો વધુ સમાન, સ્ટેન્ડર્ડાઇઝ બન્યા, પણ સર્જનાત્મક લેખકો અને કલાકારોએ હંમેશા પુસ્તકના ભૌતિક સ્વરૂપ સાથે પ્રયોગો કરવાનું ચાલુ રાખ્યું છે. બોરસક 18મી સદીના લેખક લોરેન્સ કર્નની અનોખી નવલકથા ટ્રિસ્ટ્રમ શેન્ડીનું ઉદાહરણ આપે છે. ઓહ, એના વિશે મેં થોડું વાંચ્યું છે. બહુ વિચિત્ર પુસ્તક છે, કહે છે.
આ છે જ. આ નવલકથામાં તમને ખાલી પાના જોવા મળશે. ક્યાંક કાળા રંગનું પાનું મળશે, ક્યાંક અક્ષરો વિચિત્ર રીતે ગોઠવાયેલા હશે, ક્યાંક પ્રકરણોનો ક્રમ આડો અવળો હશે. સ્ટર્ન આ બધું કરીને વાચકનું ધ્યાન સતત એ વાત પર ખેંચે છે કે તમે એક પુસ્તક વાંચી રહ્યા છો, એક ભૌતિક વસ્તુ, અને એની રચના પોતે જ વાર્તાનો એક ભાગ છે. એટલે કે ઘણીવાર સ્વરૂપ જ કન્ટેન્ટ બની જાય છે.
આ ખરેખર અદ્ભુત છે. એવું વિચારવા પ્રેરે છે કે આપણે પુસ્તક વાંચતી વખતે એના કન્ટેન્ટ સિવાય બીજું કેટલું બધું ગ્રહણ કરતા હોઈએ છીએ, કદાચ અજાણતા જ. હવે ત્રીજા દ્રષ્ટિકોણ પર આવીએ. પુસ્તક એક વિચાર તરીકે, સાંસ્કૃતિક રીતે પુસ્તક આપણા માટે શું મહત્વ ધરાવે છે? એક સિમ્બોલ તરીકે.
પુસ્તક માત્ર જ્ઞાન કે માહિતીનો ભંડાર નથી. એ સદીઓથી જ્ઞાન, સત્ય, સત્તા એટલે કે ઓથોરિટી અને સ્થાયિત્વ એટલે કે પરમેનન્સનું પ્રતીક રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં, જેમ કે પ્રાચીન ગ્રીસમાં, પ્લેટો જેવા ફિલોસોફરો લેખિત શબ્દ વિશે શંકાશીલ હતા.
હા, એમને હતું કે એ જીવંત સંવાદની જગ્યા ન લઈ શકે.
બરાબર. એમના ગુરુ સોક્રેટિસ માનતા કે સાચું જ્ઞાન તો જીવંત સંવાદથી જ મળે, લખેલા શબ્દ તો નિર્જીવ છે, પણ સમય જતાં લેખિત શબ્દની તાકાત વધી. જે લખાયેલું છે તે કાયમી છે, તેને પડકારી શકાય, તેની ચકાસણી થઈ શકે. આના કારણે પુસ્તક સત્તા અને વિશ્વસનીયતાનું પ્રતીક બન્યું. ધાર્મિક ગ્રંથો પછી તે ગીતા હોય, બાઇબલ હોય કે કુરાન, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પુસ્તકમાં લખેલું હોવું એ પોતે જ એ વાતને વજન આપે છે.
હા, અને એ વિચાર આપણી ભાષામાં પણ ઉતરી આવ્યો છે. આપણે કહીએ છીએ ને કે નવું પાનું ફેરવવું એ તો ખુલ્લી કિતાબ જેવો માણસ છે, ચોપડી જેવો સીધો. આ બતાવે છે કે પુસ્તકનો વિચાર આપણા સાંસ્કૃતિક મનમાં કેટલો ઊંડે સુધી વણાયેલો છે.
એકદમ સાચું. પણ હવે ડિજિટલ યુગમાં આ પ્રતીકાત્મક અર્થ થોડો બદલાઈ રહ્યો છે, અથવા તો તેની સામે નવા પડકારો આવી રહ્યા છે. શું સતત અપડેટ થતું વિકિપીડિયાનું પેજ એટલું જ અધિકૃત ગણાય જેટલું દાયકાઓ પહેલાં છપાયેલું બ્રિટાનિકાનું પાનું?
સારો સવાલ છે.
આજે જ્ઞાન વધુ નેટવર્ક્ડ, સહિયારું અને કદાચ વધુ પ્રવાહી એટલે કે ફ્લુઇડ બની રહ્યું છે, એટલે પુસ્તકનો વિચાર પણ વિસ્તરી રહ્યો છે, જેમાં ડિજિટલ સ્વરૂપોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. પણ પેલી છપાયેલા પુસ્તકની સ્થાયિતા અને અધિકૃતતાની જે છાપ છે તે હજુએ ઘણી પ્રબળ છે.
સમજાયું. અને હવે ચોથો દ્રષ્ટિકોણ, જે મને લાગે છે કે આ પુસ્તકનો સૌથી નવો અને કદાચ સૌથી મહત્વનો વિચાર છે, પુસ્તક એક ઇન્ટરફેસ તરીકે. આ જરા સમજાવશો, ઇન્ટરફેસ એટલે શું?
ચોક્કસ. આ ખરેખર બોરસુકના પુસ્તકનો હાર્દ છે એમ કહી શકાય. ઇન્ટરફેસ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો કોઈપણ ટેકનોલોજી કે માહિતી સાથે આપણે જે રીતે સંપર્ક કે ક્રિયા પ્રતિક્રિયા એટલે કે ઇન્ટરેક્શન કરીએ છીએ તે માધ્યમ. જેમ કે આપણા સ્માર્ટફોનનો ટચ સ્ક્રીન એ આપણો ઇન્ટરફેસ છે.
હા, કે કમ્પ્યુટરનું કીબોર્ડ અને માઉસ.
બરાબર, એ એના ઇન્ટરફેસ છે. બોરસુક કહે છે કે પુસ્તક પણ સદીઓથી એક અત્યંત વિકસિત અને સફળ ઇન્ટરફેસ રહ્યું છે. એ માહિતી સુધી પહોંચવા, તેને સમજવા અને તેની સાથે કામ પાર પાડવા માટેનું એક સાધન છે, એક ટેકનોલોજી છે.
ઓહો, પુસ્તકને આ રીતે જોવું એ તો સાવ નવું છે. હું તો પુસ્તકને માત્ર કન્ટેન્ટનો વાહક સમજતો હતો.
બરાબર, મોટાભાગના લોકો એમ જ સમજે છે. પણ વિચારો, ઇતિહાસમાં પુસ્તકના જુદા જુદા સ્વરૂપોના ઇન્ટરફેસ કેવા હતા? પપાયરસ સ્ક્રોલનો ઇન્ટરફેસ કેવો હતો? રેખીય, ક્રમિક,
સિક્વેન્શિયલ.
તમારે એક છેડેથી વીંટો ખોલતા જઈને બીજા છેડા સુધી વાંચતા જવું પડે. જ્યારે કોડેક્સ એટલે કે પાનાવાળું પુસ્તક આવ્યું, ત્યારે એણે કયો ઇન્ટરફેસ આપ્યો?
રેન્ડમ એક્સેસ. ગમે ત્યાં જઈ શકાય.
બરાબર, રેન્ડમ એક્સેસ. તમે ઇન્ડેક્સ જોઈને સીધા પ્રકરણ 5 પર જઈ શકો અથવા પાછળના પાના પર આપેલી નોંધ જોઈ શકો. આ કેટલી મોટી સગવડ હતી. અનુક્રમણિકા, ઇન્ડેક્સ, પાના નંબર, પેજ નંબર્સ, ફૂટનોટ્સ, પ્રકરણોમાં વિભાજન, આ બધી કોડેક્સ નામના ઇન્ટરફેસની ડિઝાઇન ઇનોવેશન્સ હતી.
વાહ.
આ બધાને આપણે પુસ્તકનું યુઝર ઇન્ટરફેસ UI અને એનાથી મળતા અનુભવને યુઝર એક્સપિરિયન્સ UX કહી શકીએ.
એટલે જેમ આપણે કોઈ મોબાઈલ એપના યુઝર ઇન્ટરફેસ એટલે કે તેના દેખાવ અને યુઝર એક્સપિરિયન્સ એટલે કે તેના ઉપયોગના અનુભવ વિશે વિચારીએ છીએ, તેમ પુસ્તકના UI UX વિશે પણ વિચારી શકાય. આ તો કમાલનો વિચાર છે ખરેખર.
હા, અને આજના ઈ રીડર્સ જેમ કે કિન્ડલ કે ટેબ્લેટ પરની રીડિંગ એપ્સ એ આ પુસ્તક ઇન્ટરફેસના નવા અવતાર છે. એમના પોતાના UI UX છે. એમાં સર્ચ કરવાની સગવડ છે, ફોન્ટ નાના મોટા કરી શકાય છે, રાત્રે વાંચવા માટે બેકલાઇટ છે. આ એની સુવિધાઓ છે.
પણ પેલો સ્પર્શ નથી, પાના ફેરવવાનો સંતોષ નથી, એ મર્યાદાઓ પણ છે.
બરાબર, એ મર્યાદાઓ પણ છે. આ નવા ઇન્ટરફેસ આપણી વાંચવાની ટેવો અને અનુભવોને બદલી રહ્યા છે. એટલે બોરસુકનો મુદ્દો એ છે કે પુસ્તક મરી નથી રહ્યું, એનો અંત નથી આવી રહ્યો. એ તો પોતાનો ઇન્ટરફેસ બદલી રહ્યું છે, વિકસાવી રહ્યું છે.
તો આજે ચર્ચા ચાલે છે કે પ્રિન્ટ સારું કે ડિજિટલ, એ ખરેખર તો જુદા જુદા ઇન્ટરફેસની સરખામણી છે એમ કહી શકાય.
બરાબર. અરે ભવિષ્યમાં કદાચ કોઈ એક જીતશે નહીં, પણ બંને પ્રિન્ટ અને ડિજિટલ પોતપોતાની રીતે સહઅસ્તિત્વ ધરાવશે, કારણ કે બંને ઇન્ટરફેસના પોતાના અગવા ફાયદા અને ઉપયોગો છે. આ ઇન્ટરફેસનો વિચાર આપણને પુસ્તકના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સળંગ વિકાસ યાત્રા તરીકે જોવામાં મદદ કરે છે.
ખૂબ જ સરસ. આ ચાર દ્રષ્ટિકોણ, ઓબ્જેક્ટ, કન્ટેન્ટ, આઈડિયા અને ઇન્ટરફેસ દ્વારા બોરસુક આપણને પુસ્તકને એક નવા જ પ્રકાશમાં જોવા માટે મજબૂર કરે છે. તો આ બધી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ? ચલો એના પર વાત કરીએ. કી ટેકઅવેઝ શું છે?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ જે મને લાગે છે તે એ છે કે ભૌતિકતા જ અર્થનો ભાગ છે. પુસ્તક કેવું દેખાય છે, એનો સ્પર્શ કેવો છે, એનું વજન કેવું છે, આ બધું માત્ર દેખાવની વાત નથી, પણ એ આપણા વાંચન અનુભવ અને આપણે જે અર્થગ્રહણ કરીએ છીએ તેનો જ એક ભાગ છે. આપણે ત્યાં ગુજરાતમાં જૂના ગ્રંથો કે પોથીઓ પ્રત્યે જે આદરભાવ છે એ પણ ક્યાંક આ ભૌતિકતા સાથે જોડાયેલો છે.
હા, કોઈ જૂનું વારસામાં મળેલું પુસ્તક હાથમાં લેતા જે ભાવ જાગે છે તે નવા ઈ બુક વર્ઝનમાં ક્યાંથી આવે? સાચી વાત. બીજો મુખ્ય સંદેશ જે મને સ્પર્શી ગયો તે એ છે કે પુસ્તક એક સ્થિર વસ્તુ નથી, પણ એક વિકસતી ટેકનોલોજી છે. એ માટીની તકતીઓથી શરૂ થઈને ડિજિટલ કોડ સુધી સતત બદલાતી રહી છે. ભારતમાં પણ આપણે તાળપત્રો પર લખાયેલા ગ્રંથોથી લઈને છાપકામ અને હવે ડિજિટલ યુગ સુધીની આખી યાત્રા જોઈ છે. આ બદલાવ એનો સ્વભાવ છે.
ત્રીજો મહત્વનો મુદ્દો જેની આપણે વિગતવાર વાત કરી, સ્વરૂપ અને કન્ટેન્ટ અવિભાજ્ય છે. પુસ્તકની ડિઝાઇન, એની ગોઠવણી, એના ફોન્ટ, એ બધું જ એના સંદેશાને આકાર આપે છે. કોઈ કવિતા પુસ્તિકાની સાદી ડિઝાઇન કદાચ કવિતાની અસર વધારે, જ્યારે કોઈ વૈજ્ઞાનિક પુસ્તકમાં સ્પષ્ટ ચાર્ટ્સ અને કોષ્ટકો જરૂરી બને.
ચોથો અને મારા માટે સૌથી ક્રાંતિકારી વિચાર, પુસ્તક એક યુઝર ઇન્ટરફેસ છે. આપણે પુસ્તક સાથે કઈ રીતે વાત કરીએ છીએ, કઈ રીતે માહિતી મેળવીએ છીએ, એ પુસ્તકના બંધારણ પર આધાર રાખે છે. સ્ક્રોલ, કોડેક્સ, કિન્ડલ, આ બધા જુદા જુદા યુઆઈ યુએક્સ છે. આ વિચાર પુસ્તકને એક સક્રિય સાધન તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
પાંચમો સંદેશ એ છે કે પુસ્તકનો અંત આવી રહ્યો છે એ વાત એક ભ્રમણા છે. ડિજિટલ માધ્યમો આવ્યા તેથી પ્રિન્ટ ખતમ નથી થઈ ગયું. ઉલટાનું, ડિજિટલના આવવાથી આપણને વધુ સ્પષ્ટ થયું છે કે પ્રિન્ટ પુસ્તકોની ખરી ખૂબીઓ શું છે. એનો સ્પર્શ, એની સ્થિરતા, એની સુંદરતા, એનું ધ્યાન ભટકાવ્યા વગર વાંચવાનો અનુભવ.
એટલે જ કદાચ આજે પણ અમદાવાદ જેવા શહેરમાં પુસ્તક મેળામાં લાખો લોકો ઉમટી પડે છે. એ અનુભવ કંઈક અલગ છે. અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો, વાંચન માત્ર માનસિક નહીં પણ શારીરિક ક્રિયા પણ છે. એમાં આપણી આંખો, આપણા હાથ, આપણો સ્પર્શ, બધી ઇન્દ્રિયો જોડાયેલી છે.
હા, ચોક્કસ.
કાગળની સુગંધ, પાનું ફેરવવાનો અવાજ, આ બધું મળીને વાંચનનો અનુભવ બને છે. ડિજિટલમાં કદાચ માહિતી મળે, પણ આ સંપૂર્ણ અનુભવ ઘણીવાર નથી મળતો.
બરાબર. આ મુખ્ય સંદેશાઓ આપણને પુસ્તકને વધુ ઊંડાણથી અને સન્માનથી જોવામાં મદદ કરે છે. આ પુસ્તકમાં આવા ઘણા ધારદાર વિચારો છે જે આપણને વિચારતા કરી મૂકે.
હા, એવા કેટલાક વિચારો છે જે ખરેખર યાદ રાખવા જેવા છે. જેમ કે બોરોસુકનો એક વિચાર, એમના શબ્દોમાં નહીં પણ એમના ભાવને આપણી ભાષામાં કહીએ તો, પુસ્તક એક એવી ટેકનોલોજી છે જેને આપણે એટલી બધી વપરાશમાં લીધી છે કે આપણે એને ટેકનોલોજી તરીકે જોવાનું જ ભૂલી ગયા છીએ. આ કેટલી મોટી વાત છે.
સાચી વાત.
આપણી આસપાસ કેટલીય વસ્તુઓ છે, ચશ્મા, પેન, તાળું ચાવી, જે ટેકનોલોજી છે પણ આપણને સામાન્ય લાગે છે. પુસ્તક પણ એવું જ છે.
બીજો એક મહત્વનો વિચાર જે આજના સંદર્ભમાં બહુ લાગુ પડે છે, ડિજિટલ સ્વરૂપો પ્રિન્ટનું સ્થાન નથી લઈ રહ્યા, પણ તેઓ પ્રિન્ટને એક નવા સંદર્ભમાં મૂકી રહ્યા છે. આનાથી એ વધુ સ્પષ્ટ થાય છે કે ભૌતિક પુસ્તક તરીકે પ્રિન્ટ શું શ્રેષ્ઠ કરી શકે છે. આનું સારું ઉદાહરણ ફોટોગ્રાફી છે. ડિજિટલ કેમેરા અને ફોન આવ્યા પછી પ્રિન્ટેડ ફોટો એલ્બમનું મહત્વ ઘટ્યું નથી, પણ ખાસ પ્રસંગો માટે એ વધુ મૂલ્યવાન બન્યું છે. એક સાચવી રાખવા જેવો ઓબ્જેક્ટ બની ગયો છે.
બરાબર. અને પેલો ઇન્ટરફેસવાળો વિચાર પણ મને બહુ ગમ્યો. પુસ્તક હંમેશા એક ઇન્ટરફેસ રહ્યું છે. તેનું સ્વરૂપ જ નક્કી કરે છે કે આપણે તેની અંદર રહેલા ટેક્સ્ટ સાથે કઈ રીતે ક્રિયાપ્રતિક્રિયા કરીશું, ભલે તે માટીની તકતી હોય કે આઈપેડ. મતલબ કે માધ્યમ પોતે જ સંદેશનો ભાગ બની જાય છે અને આપણો અનુભવ ઘડે છે.
અને છેલ્લે એક ખૂબ જ ગહન વાત, પુસ્તક શું છે? એ સવાલ પૂછવાનો અર્થ જ એ સમજવાનો છે કે આ સવાલનો જવાબ ક્યારે એકસરખો કે સ્થિર રહ્યો નથી. પુસ્તકની વ્યાખ્યા એના ઇતિહાસ જેટલી જૂની અને સતત બદલાતી રહી છે. આજે આપણે જેને પુસ્તક કહીએ છીએ તે કદાચ 500 વર્ષ પહેલાંના માણસ માટે સાવ અલગ હોત, અને ભવિષ્યમાં પણ એ બદલાતું રહેશે.
જેમ આપણા જીવનમાં પણ સંબંધો, સફળતા, સુખ જેવી બાબતોની વ્યાખ્યાઓ સમય સાથે બદલાતી રહ્યા છે.
બરાબર એમ જ.
આ વિચારો ખરેખર મનને કસરત કરાવે તેવા છે. પણ હવે સવાલ એ થાય કે આ બધી ઊંડી વાતોના આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? આ પુસ્તકના વિચારો આપણને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? રિયલ લાઈફ એપ્લિકેશન્સ.
ચોક્કસ ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે આપણે સૌ વાચકો માટે, હવે આપણે જ્યારે કોઈ પુસ્તક હાથમાં લઈશું ત્યારે કદાચ માત્ર વાર્તા કે માહિતી પર જ નહીં, પણ એના કાગળ, એના ફોન્ટ, એને બાંધણી, એના લેઆઉટ પર પણ ધ્યાન આપીશું. શા માટે અમુક પુસ્તકો પ્રિન્ટમાં જ વાંચવાની મજા આવે છે જ્યારે અમુક ઈ બુક તરીકે વધુ અનુકૂળ લાગે છે? આ પસંદગી પાછળના કારણો કદાચ વધુ સ્પષ્ટ થશે. આપણી વાંચનની સભાનતા વધશે.
હા, અને લેખકો, ડિઝાઇનરો અને પ્રકાશકો માટે તો આ પુસ્તક ખજાનો છે. એ યાદ અપાવે છે કે પુસ્તક માત્ર શબ્દો પહોંચાડવાનું વાહન નથી, પણ એક સંપૂર્ણ અનુભવ છે. કન્ટેન્ટને અનુરૂપ પુસ્તકનું સ્વરૂપ કેવું હોવું જોઈએ જેથી વાચકને શ્રેષ્ઠ અનુભવ મળે, એ વિશે વિચારવા માટે આ પુસ્તક પ્રેરણા આપે છે. દરેક પુસ્તક એક અલગ ડિઝાઇન ચેલેન્જ છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તક ખૂબ મૂલ્યવાન છે. એ મીડિયા લિટરસી એટલે કે માધ્યમ સાક્ષરતા શીખવવા માટે ઉત્તમ છે. કોઈપણ માહિતી સ્ત્રોત, પછી તે પાઠ્યપુસ્તક હોય, ન્યૂઝ વેબસાઇટ હોય કે ઇન્સ્ટાગ્રામ ફીડ હોય, એને એક ઇન્ટરફેસ તરીકે કેવી રીતે જોવું, એની ડિઝાઇન આપણા પર શું અસર કરે છે, એની પાછળ કયા વિચારો રહેલા છે, આ વિશ્લેષણ કરવાની દૃષ્ટિ કેળવવામાં મદદ મળે.
અને જે લોકો નવી ટેકનોલોજી, એપ્સ કે ડિજિટલ પ્લેટફોર્મ બનાવે છે એમના માટે પણ આમાં શીખવા જેવું છે. નવા ડિજિટલ રીડિંગ અનુભવો ડિઝાઇન કરતી વખતે ભૌતિક પુસ્તકની કઈ શક્તિઓ, જેમ કે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, સ્પર્શનો અનુભવ, આંખો પર ઓછો તણાવ, ને ડિજિટલમાં લાવી શકાય? માત્ર ફીચર્સ ઉમેરવાને બદલે વાચકના અનુભવને કેન્દ્રમાં કેવી રીતે રાખી શકાય?
અને મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એ છે કે આ પુસ્તક બદલાવ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલી શકે છે. જ્યારે આપણને ખબર પડે કે પુસ્તક જેવી સ્થિર લાગતી વસ્તુ પણ હજારો વર્ષથી સતત બદલાતી આવી છે, ત્યારે આજે ટેકનોલોજીના કારણે આવી રહેલા પરિવર્તનોથી ડરવાને બદલે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. નવા માધ્યમો પ્રત્યે વધુ જિજ્ઞાસા અને સ્વીકાર ભાવ કેળવી શકીએ છીએ.
ખૂબ સરસ. આજના સંવાદના અંતે જો હું તમને પૂછું કે તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો ટેકઅવે, સૌથી મહત્વની વાત કઈ રહી?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે પુસ્તકનું ભૌતિક સ્વરૂપ અને તેની અંદરની સામગ્રી કેવી રીતે એકબીજાથી અવિભાજ્ય છે અને સાથે મળીને અર્થનું સર્જન કરે છે. પેલું ફોર્મ ઇઝ કન્ટેન્ટવાળી વાત, અને ખાસ કરીને મધ્યયુગીન હસ્તપ્રતો અને ટ્રિસ્ટ્રમ શેન્ડિયો જેવા ઉદાહરણોએ આ વિચારને ખૂબ જ સ્પષ્ટ અને યાદગાર બનાવ્યો. પુસ્તક માત્ર શું કહે છે એ નહીં, પણ એ કેવી રીતે કહે છે એ પણ એટલું જ મહત્વનું છે.
અને મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે પુસ્તકને માત્ર શબ્દોના સંગ્રહ તરીકે નહીં, પણ એક જીવંત, સતત વિકસતી ટેકનોલોજી અને ખાસ કરીને એક ઇન્ટરફેસ તરીકે જોવાનો દૃષ્ટિકોણ. આ એક જ વિચાર પુસ્તક વિશેની મારી આખી સમજને બદલી નાખે છે અને તેને ઇતિહાસ અને ભવિષ્ય સાથે જોડી દે છે.
બરાબર.
તો ચાલો શ્રોતાઓ માટે એક વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. અમરાન બોરસુક આપણને બતાવે છે કે પુસ્તકનો ઇતિહાસ એ ટેકનોલોજી અને માનવ સંસ્કૃતિના બદલાવનો ઇતિહાસ છે. તો સવાલ એ થાય કે પુસ્તકની આ લાંબી અને સતત બદલાતી સફર આપણને આપણા આજના ડિજિટલ મીડિયા અને ભવિષ્યમાં આવનારા માધ્યમો વિશે શું શીખવી શકે છે? જેમ પુસ્તકે માહિતી સાથેના આપણા સંબંધને આકાર આપ્યો, તેમ ભવિષ્યમાં નવા માધ્યમો આપણા વિચારવાની, શીખવાની અને એકબીજા સાથે જોડાવાની રીતને કેવી રીતે બદલશે? આના પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.